એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ખાસ પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર તો એક આખી પ્રજાની ઓળખ બનાવી દીધી.
હા, આપણે વાત કરી રહ્યા છીએ આદરણીય બેડ દ્વારા લખાયેલ ઇંગ્લિશ લોકોનો ધાર્મિક ઇતિહાસની. લેટિનમાં એનું નામ છે હિસ્ટોરિયા ઇક્લિઝિયાસ્ટિકા જેન્ટિસ એંગ્લોરમ, મતલબ લગભગ 731 એડીમાં લખાયો. એટલે વિચારો કેટલું જૂનું,
1300 વર્ષ. પણ સવાલ એ થાય કે આપણે આજે એની ચર્ચા કેમ કરીએ?
બરાબર, એ જ મુદ્દો છે.
કારણ કે જુઓ, આ ખાલી જૂનો ઇતિહાસ નથી. આ પુસ્તક આપણને સમજાવે છે કે કેવી રીતે એક વાર્તા, એક શ્રદ્ધા જુદા જુદા લોકોને જોડીને એક રાષ્ટ્ર બનાવી શકે છે.
હા, એટલે એક કોમન સ્ટોરી કેટલી પાવરફુલ હોઈ શકે.
ચોક્કસ. અને પેલી શ્રદ્ધા, રાજકારણ, સંસ્કૃતિ એ બધા વચ્ચેનો જે ગૂંચવાડો બેડ વર્ણવે છે ને, એ તો આજે પણ આપણી આસપાસ એવો ને એવો જ છે. એક રીતે આ નેશન બિલ્ડિંગની કહાણી છે.
તો ચાલો લેખકથી જ શરૂ કરીએ. આ આદરણીય બેડ, જેમને અંગ્રેજી ઇતિહાસના પિતા પણ કહે છે, એમનામાં શું ખાસ હતું?
બેડ એટલે કે લગભગ 673 થી 735 એડી સુધી ઉત્તર ઇંગ્લેન્ડમાં નોર્થમ્બ્રિયાના એક મઠના સાધુ હતા, મોન્કવેર માઉથ જેરો.
હા,
એમની ખાસ વાત એ હતી કે એમના મઠમાં એ સમયે યુરોપની સૌથી મોટી લાઇબ્રેરીઓમાંની એક હતી, એટલે એમની પાસે જ્ઞાનનો ભંડાર હતો.
ઓહ, એટલે એ માત્ર સાધુ નહીં પણ ભારે વિદ્વાન હતા.
બિલકુલ. ઇતિહાસ તો ખરો જ, પણ બાઇબલ પર ટીકા લખતા, સંતોના જીવનચરિત્રો લખતા અને વિજ્ઞાનમાં પણ એમની ગતિ હતી, ખાસ કરીને સમયની ગણતરીમાં, જેને કમ્પ્યુટર્સ કહે છે.
અને એમની લખવાની સ્ટાઇલ, એમાં કઈ નવીનતા હતી?
હા, એ બહુ મહત્વનું છે. એમણે પોતાના સ્ત્રોત ટાંકવાનો પ્રયત્ન કર્યો, મતલબ કઈ માહિતી ક્યાંથી લીધી, કોઈ લખાણ, પત્ર કે કોઈની પાસેથી સાંભળેલી વાત એ નોંધતા, જે એમના સમય માટે બહુ આગળ પડતી વાત કહેવાય.
એકેડેમિક રિગર જેવું.
હા, અને એમણે પેલી એડી કેલેન્ડર સિસ્ટમ છે ને, એને પણ લોકપ્રિય બનાવી.
તો એમનો હેતુ શું હતો આ બધું લખવા પાછળ? ખાલી રેકોર્ડ રાખવું?
ના ના, ખાલી રેકોર્ડ નહીં, બેડનો એક ચોક્કસ ઉદ્દેશ્ય હતો. એ વખતે અંગ્રેજી ચર્ચ નવું નવું સ્થપાઈ રહ્યું હતું.
બરાબર.
તો એ ચર્ચ અને એના લોકોને એક નૈતિક દિશા આપવી હતી, અને એમને રોમન ખ્રિસ્તી દુનિયાના એક ગૌરવશાળી હિસ્સા તરીકે સ્થાપિત કરવા હતા, એક ઓળખ ઘડવા માંગતા હતા.
ઓળખ? કેવી ઓળખ?
એમણે એને નામ આપ્યું જેન્સ એંગ્લોરમ, એટલે કે અંગ્રેજી લોકો. ભૂતકાળને વર્તમાન સાથે જોડીને ભવિષ્ય માટે એક પાયો નાખવાનો પ્રયાસ હતો.
સમજાયું. તો હવે પુસ્તક પર આવીએ. હિસ્ટોરિયા ઇક્લિઝિયાસ્ટિકા જેન્ટિસ એંગ્લોરમ, એનો મુખ્ય વિચાર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
આ પુસ્તક, જે 731 એડીમાં લખાયું અને નોર્થમ્બ્રિયાના રાજા સિયોલ વુલ્ફને અર્પણ કરાયું, એનો મૂળ તર્ક એ છે કે ઇંગ્લેન્ડ પર એ વખતે જે અલગ અલગ એંગ્લો સેક્સન રાજ્યો હતા, જે મૂર્તિપૂજક હતા, એમનું ખ્રિસ્તી ધર્મમાં આવવું એ કોઈ અકસ્માત નહોતો, એ ભગવાનની એક મોટી યોજના હતી, અને આ ધર્માંતરણની પ્રક્રિયાએ જ આ જુદી જુદી જાતિઓને ભેગી કરીને એક અંગ્રેજી લોકો બનાવ્યા, જેન્સ એંગ્લોરમ.
ઓહો, એટલે ભગવાન પોતે ઇતિહાસ ઘડી રહ્યા હતા અને ધર્મ પરિવર્તનથી આખું અંગ્રેજી રાષ્ટ્ર બન્યું. આ તો બહુ મોટી વાત છે.
ચોક્કસ. ધાર્મિક વાત તો છે જ, પણ રાજકીય પણ એટલી જ છે. બીડ બતાવે છે કે કઈ રીતે ઈશ્વરે ચમત્કારો દ્વારા, મિશનરીઓ દ્વારા, યુદ્ધો દ્વારા, સંતો દ્વારા આ આખી પ્રજાને એક સુસંસ્કૃત ખ્રિસ્તી રાષ્ટ્રમાં ફેરવી. આ એક રીતે એમની ઓફિશિયલ સ્ટોરી બનાવવાનો પ્રયત્ન હતો.
અને આ પુસ્તક કેટલો સમયગાળો કવર કરે છે?
લગભગ 800 વર્ષ. જુલિયસ સીઝર જ્યારે બ્રિટન આવ્યો 55 BC, ત્યારથી લઈને બેડના પોતાના સમય 731 AD સુધી.
બાપરે, તો શરૂઆત ક્યાંથી થાય છે?
એ રોમન સમયમાં બ્રિટનમાં ખ્રિસ્તી ધર્મ કેવી રીતે આવ્યો ત્યાંથી શરૂ કરે. પછી એંગ્લો સેક્સન લોકો આવ્યા, મૂર્તિ પૂજકતા ફેલાઈ, જેને એ અંધકાર યુગ જેવો ગણાવે છે, અને પછી છેલ્લે રોમન ચર્ચના નેતૃત્વ હેઠળ ફરીથી ધર્માંતરણ અને એકીકરણની વાત પર આવે છે.
પુસ્તકના 5 ભાગ છે ખરું ને? પહેલા ભાગમાં શું છે મુખ્યત્વે?
પુસ્તક
હા
હા એ પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે. બ્રિટન કેવો દેશ છે, સીઝર આવ્યો, રોમન સમયમાં પહેલો ખ્રિસ્તી શહીદ કોણ બન્યો, સંત આલ્બન, પછી રોમનો ગયા અને એંગલ્સ, સેક્સન, જ્યુટ્સ જેવા લોકો આવ્યા,
વેગન લોકો,
હા, મૂર્તિપૂજક.
બેડ એમના આક્રમણને મૂળ બ્રિટિશ લોકોના પાપોની સજા તરીકે પણ જુએ છે.
અને પેલી પોપ ગ્રેગોરીવાળી ફેમસ સ્ટોરી પણ આ જ ભાગમાં છે ને, એન્જલ્સવાળી.
હા, એ બહુ જ મહત્વની ક્ષણ ગણાય છે. ભવિષ્યમાં જે પોપ બનવાના હતા એ ગ્રેગોરી રોમના ગુલામ બજારમાં કેટલાક સોનેરી વાળવાળા છોકરાઓને જુએ છે, એકદમ રૂપાળા. પૂછે છે કે આ કોણ છે? જવાબ મળે છે, એંગલી,
એંગલ્સ.
ત્યારે ગ્રેગોરી કહે છે, નોન એંગલી સેડ એન્જેલી, માને એંગલ્સ નહીં પણ દેવદૂતો જેવા.
બસ આ જોઈને એમને થયું કે આ લોકોને ખ્રિસ્તી બનાવવા જોઈએ.
અને પછી જ્યારે પોપ બન્યા ત્યારે એમણે ઓગસ્ટિનને ઇંગ્લેન્ડ મોકલ્યા.
બરાબર. 597 એડીમાં ઓગસ્ટિન કેન્ટ પહોંચ્યા. ત્યાંના રાજા એથેલબર્ટે ધર્મ બદલ્યો અને કેન્ટરબરીમાં મુખ્ય ચર્ચ સ્થપાયું. અહીંથી રોમન મિશનની શરૂઆત થઈ.
ઓકે, પછી પુસ્તક 2માં ફોકસ ક્યાં જાય છે?
બીજા ભાગમાં વાત ઉત્તર ઇંગ્લેન્ડના નોર્થમ્બ્રિયા રાજ્ય પર આવે છે. એ વખતે એ બહુ શક્તિશાળી હતું. અહીં રાજા એડવિનના ધર્માંતરણની વાત છે. એમાં ઓગસ્ટિનના એક સાથી હતા પોલિનસ, એમનો મોટો રોલ હતો.
અને પેલી ચકલીવાળી વાત પણ અહીં જ આવે છે ને?
હા, એજ. એ બહુ પ્રખ્યાત રૂપક છે.
શું હતી એ વાત, ફરીથી કહેશો?
રાજા એડવિન નવા ધર્મ વિશે દરબારીઓ સાથે ચર્ચા કરતા હતા ત્યારે એક સલાહકાર ઊભો થઈને કહે છે, જુઓ રાજા, આપણું જીવન કેવું છે? શિયાળાની ઠંડી રાત હોય, આપણે અંદર ગરમ હોલમાં બેઠા હોઈએ અને એક નાનકડી ચકલી એક બારણેથી અંદર આવે, ઝડપથી હોલમાંથી પસાર થાય અને બીજા બારણેથી બહાર અંધારામાં જતી રહે. એ થોડીવાર પ્રકાશ અને ગરમીમાં રહી, પણ ક્યાંથી આવી, ક્યાં ગઈ, આપણને કંઈ ખબર નથી. આપણું જીવન પણ આવું જ છે. જન્મ પહેલાં શું હતું, મૃત્યુ પછી શું થશે, બધું જ અંધારું. જો આ નવો ધર્મ આ અંધકાર વિશે કંઈક ચોક્કસ કહેતો હોય તો એ જાણવા જેવું છે.
વાહ, જીવનની ક્ષણભંગુરતા અને ખ્રિસ્તી ધર્મ જે જવાબ આપવાનો દાવો કરતો હતો એનું કેટલું સચોટ વર્ણન. પણ આ સફળતા ટકી ખરી એડવિનનું ધર્માંતરણ?
ના, બેડ એ પણ બતાવે છે કે આ બધું કેટલું નાજુક હતું. એડવિન એક યુદ્ધમાં માર્યા ગયા, નોર્થમ્બ્રિયામાં ફરી પાછી મૂર્તિપૂજકતા આવી ગઈ, પોલિનસને તો ભાગી જવું પડ્યું, એટલે ધર્માંતરણનો રસ્તો સહેલો નહોતો, સંઘર્ષ હતો.
તો પછી કોણ આવ્યું મદદે? પુસ્તક 3માં શું છે?
ત્રીજા ભાગમાં કહાણીમાં બીજો એક મોટો વળાંક આવે છે. હવે ચિત્રમાં આવે છે સેલ્ટિક ખ્રિસ્તી ધર્મ.
સેલ્ટિક એટલે આયર્લેન્ડવાળા?
હા, એ બાજુથી. નોર્થમ્બ્રિયાનો એક રાજકુમાર હતો ઓસવર્લ્ડ. એ દેશ નિકાલ વખતે આયર્લેન્ડ પાસેના આયોના મઠમાં રહ્યો હતો અને ત્યાં ખ્રિસ્તી બન્યો હતો. એ પાછો આવ્યો અને રાજા બન્યો.
ઓકે.
એણે પછી આયોનાથી આયરિશ એટલે કે સેલ્ટિક સાધુઓને પોતાના રાજ્યમાં બોલાવ્યા.
એટલે હવે ઇંગ્લેન્ડમાં 2 જાતના ખ્રિસ્તીઓ થઈ ગયા, રોમન અને સેલ્ટિક.
બરાબર. સેન્ટ એડન આયોનાથી આવ્યા અને લિન્ડિસફાન ટાપુ પર એક મોટો મઠ સ્થાપ્યો. એ ઉત્તરમાં ખ્રિસ્તી ધર્મનું મોટું કેન્દ્ર બન્યું. બીડ પોતે સેલ્ટિક સાધુઓની સાદગી, એમની ભક્તિના બહુ વખાણ કરે છે. હો,
પણ કંઈક મતભેદ પણ હતા ને?
હા, વખાણ કરે છે, પણ સાથે એ પણ નોંધે છે કે એમની અમુક રીતભાત રોમન ચર્ચ કરતાં અલગ હતી. જેમ કે ઈસ્ટર ક્યારે ઉજવવો એની ગણતરી જુદી હતી, સાધુઓ માથા પર ટાલ કેવી રીતે રાખે એની સ્ટાઇલ ટેન્સ્યોર પણ જુદી હતી. આ મતભેદો ધીરે ધીરે મોટા થયા
અને આ મતભેદનો ઉકેલ પુસ્તક 4માં આવ્યો, વિટબીની સિનોડમાં.
એકદમ બરાબર. ચોથો ભાગ પુસ્તકનો ક્લાઇમેક્સ છે. 664 એડીમાં વિટબી મુકામે એક મોટી ધર્મસભા ભરાઈ. નોર્થમ્બ્રિયાના રાજા ઓસ્વીયુએ જ બોલાવી હતી જેથી આ રોમન અને સેલ્ટિક પરંપરાના ઝઘડાનો અંત આવે, ખાસ તો પેલી ઈસ્ટરની તારીખનો.
કોણ કોણ હતું એ સભામાં, શું દલીલો થઈ?
મુખ્યત્વે 2 પક્ષ હતા. સેલ્ટિક પક્ષના નેતા હતા બિશપ કોલમેન. એમણે કહ્યું કે અમે તો અમારા પૂર્વજોની પરંપરા પાડીએ છીએ. જ્યારે રોમન પક્ષના નેતા હતા વિલ્ફ્રેડ, જે બહુ સારા વક્તા હતા. એમણે દલીલ કરી કે રોમન પરંપરા તો સંત પીટરે સ્થાપેલી છે, જેમને ખુદ ઈસુએ સ્વર્ગના રાજ્યની ચાવીઓ સોંપી હતી.
અને રાજા ઓસ્વિયુનો થેસલો?
રાજાનો નિર્ણય બહુ જ પ્રેક્ટિકલ હતો. એમણે પૂછ્યું, ભાઈ, સ્વર્ગનો દરવાજો કોણ ખોલે છે? બંને પક્ષે કહ્યું, સંત પીટર. એટલે રાજા કે, તો પછી મારે દરવાજાવાળાને નારાજ નથી કરવા, આપણે તો પીટરની વાત માનીશું.
અરે વાહ, એટલે રાજકીય સમજ અને રોમ સાથે જોડાવાની ઈચ્છા, આ બે કારણે રોમન પક્ષ જીતી ગયો.
હા, આ નિર્ણય બહુ મોટો હતો. એનાથી અંગ્રેજી ચર્ચ સત્તાવાર રીતે રોમ સાથે જોડાઈ ગયું. પછી કેન્ટરબરીના નવા આર્કબિશપ આવ્યા, થિયોડોર ઓફ ટાર્સસ. એમણે આખા અંગ્રેજી ચર્ચને વ્યવસ્થિત રીતે ગોઠવ્યું.
સમજાયું. અને છેલ્લો પાંચમો ભાગ,
હા,
એમાં શું છે?
પુસ્તક વી એક રીતે બધું સમેટી લે છે. એકીકરણ પછી અંગ્રેજી ચર્ચનો જાણે સુવર્ણ યુગ આવ્યો હોય એવું ચિત્ર બેડ રજૂ કરે છે. પવિત્રતા વધી, વિદ્યાનો વિકાસ થયો.
કોઈ ઉદાહરણો આપે છે?
હા, ખાસ કરીને સંત કથબર્ટ જેવા સંતોના જીવન વિશે લખે છે. કથબર્ટમાં સેલ્ટિક ભક્તિ અને રોમન શિસ્ત બેઉનો સમન્વય હતો. અંગ્રેજી ચર્ચ હવે એટલું મજબૂત બને છે કે યુરોપના બીજા દેશોમાં, જેમ કે જર્મેનિયામાં, પોતાના મિશનરીઓ મોકલવાનું શરૂ કરે છે. અને છેલ્લે બેડ પોતાના સમય સુધીની ચર્ચની સ્થિતિનું એક ટૂંકું વર્ણન આપે છે અને પોતાના લેખન કાર્યને ઈશ્વરની સેવા ગણાવીને પુસ્તક પૂરું કરે છે.
સરસ. તો આ આખી લાંબી કહાણીમાંથી મુખ્ય વિચારો કે સંદેશા ક્યાં તારવી શકાય? શું કહેવા માંગતા હતા બેડ?
જો, પહેલો અને સૌથી મોટો વિચાર તો એ છે જેને દૈવીય યોજના કહેવાય. બેડનું માનવું હતું કે ઇતિહાસ એ ભગવાનની મરજી મુજબ જ ચાલે છે. જે કંઈ બને, જીત કે હાર, ચમત્કાર કે મુશ્કેલી, બધું ઈશ્વરના પ્લાનનો ભાગ છે.
પ્રોવિડેન્શિયલ હિસ્ટ્રી
અનુ એક ટૂલ હતું.
અને ત્રીજો મુદ્દો તો પેલો રોમન પરંપરાવાળો લાગે છે.
હા, રોમન વ્યવસ્થાનું મહત્વ. બેડ માટે રોમ સાથે જોડાવવું એ જ સાચી શ્રદ્ધા અને સાચી વ્યવસ્થા હતી. વિડવી એનું ઉદાહરણ છે. ચોથો, આદર્શ રાજા કેવો હોવો જોઈએ? રાજાની ફરજ છે ચર્ચને સાથ આપવાની, એનું રક્ષણ કરવાની. જો રાજા ધાર્મિક હશે તો રાજ્યમાં બરકત આવશે. એક રીતે એ એમના સમયના રાજાઓને પણ શીખ આપી રહ્યા હતા.
પાંચમો મુદ્દો તમે સંતો અને ચમત્કારોનો કહ્યો હતો, એનું શું મહત્વ?
સંતો અને ચમત્કારો પુરાવા તરીકે. બેડ માટે આ ખાલી વાર્તાઓ નહોતી, એ ઈશ્વરની શક્તિના અને અંગ્રેજી ચર્ચ કેટલું પવિત્ર છે એના જીવંત પુરાવા હતા, ઇતિહાસના પુરાવા.
ઓકે.
છઠ્ઠો મુદ્દો છે મઠોનું યોગદાન. એ સમયે મઠ જ જ્ઞાન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના સેન્ટર હતા. અને સાતમો, ઇતિહાસમાંથી બોધપાઠ, ભૂતકાળના સારા નરસા દાખલા જોઈને વર્તમાન સુધારવાનો.
પુસ્તકમાં અમુક લાઈનો કે પ્રસંગો એવા છે જે સીધા યાદ રહી જાય. પેલું ચકલીવાળું રૂપક તો આપણે જોયું, બીજું કંઈ યાદગાર?
પેલું પોપ ગ્રેગરીનું વાક્ય છે ને, કે કોઈ મોટું કામ શરૂ કર્યા પછી પાછું હટવું એ તો શરૂ ન કરવા કરતાં પણ ખરાબ છે. મતલબ, એકવાર નક્કી કર્યું પછી વળગી રહેવું પડે. શ્રદ્ધા અને દ્રઢતાની વાત છે.
બરાબર.
બીજું, એક પ્રસંગ છે જ્યાં મર્સિયા રાજ્યના યોદ્ધાઓ હથિયાર છોડીને સાધુ બની જાય છે. એ બતાવે છે કે ખ્રિસ્તી ધર્મમાં કેટલી તાકાત હતી સમાજને બદલવાની, લોકોના મૂલ્યો બદલવાની.
અને વિટબીમાં રાજા ઓસ્યુનો તર્ક કે ભાઈ સ્વર્ગના દરવાજાવાળાને નારાજ ન કરાય, એ પણ રોમન સત્તા કેમ સ્વીકારી એની પ્રેક્ટિકલ સાઈડ બતાવે છે.
ચોક્કસ. અને એક જગ્યાએ એવો પણ ઉલ્લેખ છે કે મિશનરીઓ જ્યારે સાદગીથી રહેતા, નમ્રતાથી વર્તા, તો એની અસર પેલા મૂર્તિપૂજબ રાજાઓ પર પણ પડતી. મતલબ, તમારું આચરણ શબ્દો કરતાં વધુ બોલે છે.
તો હવે મુખ્ય સવાલ, આ 1300 વર્ષ જૂના પુસ્તકમાંથી આજના સમય માટે શું લેવાનું, એની પ્રેક્ટિકલ વેલ્યુ શું?
અરે, ઘણી બધી છે. પહેલું તો એક સહિયારી કથાની તાકાત. જેમ બેડે એક નરેટિવ બનાવીને અંગ્રેજી ઓળખ ઊભી કરી, એમ આજે પણ કોઈ દેશ હોય, સમાજ હોય, કોઈ સંસ્થા હોય કે પછી કંપની હોય, બધાને પોતાની ઓળખ અને એકતા માટે એક મજબૂત વાર્તાની જરૂર પડે છે.
સ્ટોરી ટેલિંગનું મહત્વ.
બરાબર. બીજું, સાંસ્કૃતિક સંઘર્ષ અને સમાધાન. પેલો રોમન અને સેલ્ટિક પરંપરાનો ઝઘડો અને વિટબીમાં એનો જે ઉકેલ આવ્યો એમાંથી આપણે શીખી શકીએ કે જુદા જુદા વિચારો કે સંસ્કૃતિઓ વચ્ચે વાતચીત કરીને, સમાધાન કરીને આગળ વધી શકાય. આજના મલ્ટીકલ્ચરલ વર્લ્ડ માટે આ બહુ અગત્યનું છે.
સાચી વાત.
ત્રીજું, લીડરશીપનો રોલ. બેરના પુસ્તકમાં રાજાઓ જ પરિવર્તન લાવનારા મુખ્ય લોકો છે. એ બતાવે છે કે નેતાઓ ભલે રાજકીય હોય, સામાજિક હોય કે ધાર્મિક, એ સમાજમાં મોટા ફેરફાર લાવી શકે છે.
અને ચોથું, ઇતિહાસ કોણ લખે છે અને શા માટે, આ પણ મહત્વનું છે. બેડે એક ચોક્કસ હેતુથી ઇતિહાસ લખ્યો. એ આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ ક્યારેય ન્યુટ્રલ નથી હોતો, હંમેશા કોઈકનો દૃષ્ટિકોણ હોય છે. એટલે આપણે જે વાંચીએ કે સાંભળીએ એનું થોડું ક્રિટિકલી વિચારવું જોઈએ.
અને પાંચમું, શ્રદ્ધા અને સત્તાનો સંબંધ. ધર્મ કે પછી કોઈપણ વિચારધારા અને રાજકીય પાવર, એમની વચ્ચેનો જે જટિલ સંબંધ બેડના સમયમાં હતો એ આજે પણ અલગ અલગ રૂપે આપણી સામે છે જ. એ સંબંધને સમજવો જરૂરી છે. આપણે ગુજરાત કે ભારતના સંદર્ભમાં પણ વિચારી શકીએ કે આજે કઈ વાર્તાઓ, કઈ માન્યતાઓ આપણી ઓળખ બનાવી રહી છે.
બરાબર. આપણે પોતાને પૂછી શકીએ કે આપણી કલેક્ટિવ સ્ટોરી કઈ છે અને એ આપણને ક્યાં લઈ જઈ રહી છે. આખી ચર્ચા પરથી મને એક વાત એવી લાગે છે કે બેડનું કામ ખાલી ઇતિહાસ લખવાનું નહોતું, પણ એક રીતે ઇતિહાસ બનાવવાનું હતું. એમણે ભૂતકાળને એવી રીતે રજૂ કર્યો જેથી ભવિષ્ય માટે એક ચોક્કસ પ્રકારની ઓળખ અને દિશા નક્કી થાય. એક વાર્તામાં ખરેખર કેટલી તાકાત હોઈ શકે એ આ પુસ્તક બતાવે છે.
અને મને એ વાત બહુ રસપ્રદ લાગી કે આટલા જૂના જમાનાના મુદ્દાઓ, જેમ કે નેતૃત્વ કેવું હોવું જોઈએ, જુદા જુદા સમુદાયો કેવી રીતે સાથે રહી શકે, શ્રદ્ધા અને રાજકારણનો સંબંધ શું, આ બધું આજે પણ એટલું જ રેલેવન્ટ છે. અને પેલી મઠ જેવી સંસ્થાઓ એ સમય જ્ઞાન અને મૂલ્યો સાચવવાનું જે કામ કરતી હતી, એવું જ કામ આજે કદાચ આપણી યુનિવર્સિટીઓ કે કલ્ચરલ સેન્ટરો કરે છે.
તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકીને જઈએ. જેમ બેડે પોતાના સમયમાં ઇંગ્લેન્ડ માટે કથા બનાવી જેણે એમના ભવિષ્યને આકાર આપ્યો, એ જ રીતે આજે આપણે આપણી જાતને, આપણા સમાજને, આપણા દેશને કઈ વાર્તાઓ કહી રહ્યા છીએ? કઈ વાર્તાઓ છે જે નક્કી કરી રહી છે કે આપણે કોણ છીએ, અને એ વાર્તાઓ આપણને કઈ તરફ લઈ જઈ રહી છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.